તારીખ 17/4/1987, પૂજ્ય બેનશ્રીના વચનામૃત, બોલ નંબર 86 અને 87 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 68.
વેદ જ્ઞાનનો પ્રયોગ કરવાની વાત છે. વિભાવ પરિણામ વખતે પણ પરિસામાં પ્રતિબિંબના દ્રષ્ટાંતે જ્ઞાનમાં શુદ્ધતા રહેલી છે. જ્ઞાનમાં સ્વપર પ્રકાશકપણાનો સ્વભાવ પ્રગટ રહેલો છે. વિભાવ પરિણામનું પ્રતિબિંબ પડે છે. તે વિભાવ પરિણામમાં તન્મય નહીં થતા પોતાના સ્વભાવમાં તન્મય થવું એ ભેદ જ્ઞાનનું સફળ પણ છે. વિભાવ પરિણામ વખતે પણ વિભાવ પરિણામ છે એમ કેમ ખબર પડી? આ રાગ થયો, આ ક્રોધ થયો, આ લોભ થયો એવી ખબર પડી જ્યાં? એવી કોઈ જ્ઞાનમય સત્તા ભૂમિ છે એ જ્ઞાનમાં તન્મય થવાને બદલે અનાદિથી રાગનો, વિભાવનો અને રાગના વિષયભૂત પદાર્થનો મહિમા હોવાને લીધે જીવ ત્યાં તન્મય થાય છે. રાગમાં તન્મય થાય છે, એ ક્ષણના રાગ પરિણામમાં તન્મય થાય છે, તે કાંઈ એમને મફતનો તન્મય થતો નથી. પણ અનાદિની એની કિંમત ભાસી છે, એ કિંમત એણે વિચાર વળીએ કરીને પણ છોડી નથી, એ કિંમત એણે ઘટાડી નથી, એ કિંમતમાં કાંઈ ફેર પડ્યો નથી. એટલે ક્ષણ ક્ષણના રાગમાં તન્મય થઈ જાય છે. ચાહે ઉદય સંબંધીનો રાગ હો, એટલે સાંસારિક કાર્યોનો રાગ હો, મનોવચન કાયા આશ્રિતના પરિણામ હો કે શુભ ભાવના પરિણામ હો, પણ જીવ તે જે તે સમયના રાગમાં તન્મય થઈ જાય છે. અને તન્મય થઈ જાય છે કેમ કે એને બિલકુલ હું જાણનાર જ્ઞાયક તત્વ છું એવી અંતર સાવધાની વર્તતી નથી. ઉલટાનું, હું મનુષ્ય છું અને રાગી છું, ગ્રહસ્થ છું, ફલાણો છું અને રાગી છું એવી સાવધાની વર્તે છે, તેથી એમાં તન્મય થાય છે. પણ અહીંયા બહુ સરસ ધ્વનિ છે કે જ્યારે એમ થઈ રહ્યું છે ત્યારે પણ હું તારામાં નિર્મળતા ભરેલી છે, કાંઈક અંદરમાં તપાસ કરીને નિર્મળતાને જોવા માટે ચાલતી નિર્મળતા પ્રત્યે તારા ઉપયોગને લંબાવીને સમજતો ખરો, વિચારથી સમજ એમને, પણ એ નિર્મળતાને જોવા માટે ઉપયોગને લંબાવીને એ નિર્મળતાની સમજ તો કર, એની સમજણ તો કર કે આ રીતે મારામાં કહે છે, સત્પુરુષ કહે છે એવી નિર્મળતા મારામાં છે કે નહીં. આ તો સ્વાનુભવ ગોચર ભાવ છે, કોઈ અનુમાન કરવું પડે એવા પરિણામ નથી. જ્યારે તને વિભાવ થાય છે ત્યારે તે વખતે પણ તારામાં નિર્મળતા પડે છે, એનો અર્થ કે પ્રતિ સમય તને ક્ષણે ક્ષણે વિભાવ થાય છે અને એ વખતે પણ તારામાં નિર્મળતા છે. એ નિર્મળતાને જોવા જેટલો તું પરિશ્રમ કર, એટલો તું એટલી દરકાર કર, તો તારી વિભાવની તન્મયતામાં ફેર પડશે. જોવાનું શરૂ કરીશ તો તારી તન્મયતામાં ફેર પડશે, તારો રસ તૂટશે ત્યાંથી. એ નિર્મળતા છે એની એને કિંમત નથી. સાંભળે તો છે, આ વાત વાંચે છે, સાંભળે છે, વિચારે છે, પણ જેટલી જેની જેટલી કિંમત હોય એની એટલી કિંમત ન આવે તો પરિણામમાંથી વજન ઉઠે. એ તો ત્રાજવાના પલ્લા જેવું છે કે એક શેરનું કાટલું મીઠું છે એ બીજી બાજુ એક શેરને ઉપર થોડું ન થાય ત્યાં સુધી અહીંયાથી ઊંચું થાય નહીં. બીજી બાજુ અમે કંઈક ના મૂકીએ તો છીએ, પણ મૂકીએ છીએ, પણ આ ઊંચું ક્યારે થાય કે આનાથી વધારે થાય ત્યારે સીધી વાત છે. એમ અમે વાંચીએ છીએ, વિચારીએ છીએ, શ્રવણ કરીએ છીએ, પણ પલ્લું હજી નમતો નથી ત્યાં સુધી કાંઈ કામ થતું નથી. હિસાબ કિતાબ જેવી વાત છે. જ્ઞાન મેલું દેખાય છે, એ જ્ઞાનને જોતો નથી, મેલકને જોવે છે. અરીસામાં પ્રતિબિંબ દેખાય છે ત્યારે પ્રતિબિંબના આકારવાળો અરીસો દેખાય છે. તો કહે છે કે અમને તો પ્રતિબિંબનો આકાર જ દેખાય છે, અરીસો દેખાતો નથી, પણ શેમાં પ્રતિબિંબ પડ્યું? મેલું છે એમ કોણે જાણ્યું? શેમાં જણાયું? આ પ્રશ્ન તારી દ્રષ્ટિ, દ્રષ્ટિ એટલે તારો જોવાનો દ્રષ્ટિકોણ. અહીંયા દ્રષ્ટિનો અર્થ એ છે કે તારો જોવાનો દ્રષ્ટિકોણ ચૈતન્યની નિર્મળતાને જોવાનો નથી. છે ખરી જ્ઞાનની નિર્મળતા છે ખરી, પણ તું નથી જોતો એટલે તને નથી દેખાતી. એમ આંખ ખુલ્લી હોય, ઉપયોગ વિહીન નેત્રથી જોવે તો કાંઈ દેખાય નહીં, કાંઈ બીજા વિચારે ચડી જાય, જોતા જોતા જોવાનું બંધ થાય છે. અહીંયા આમ જોવે છે, જોતો નથી ખરેખર. એમ જ્ઞાન જ્ઞાનને જોતું નથી અને જ્ઞેય માત્રને જોવે છે. જ્ઞાનને જોવું કે જ્ઞેયને જોવું એ જોનારના દ્રષ્ટિકોણ ઉપર આધારિત છે. સારા જ્ઞાનમાં રહેલી જ્ઞાનની શુદ્ધતાને જેમાં પ્રતિબિંબ પડે છે એને જોવા માટેનો પ્રયત્ન ક્યારે કર્યો? આ સવાલ છે. એકલી વિલીનતા દેખાય છે, એકલો રાગ દેખાય છે, રાગવાળું આખું જીવન દેખાય છે, ક્યારે? કે આ જોતો નથી ક્યારે. જ્ઞાન પણ છે અને રાગ પણ છે. શા માટે તું એકને જ જોવે છે ને બીજાને નથી જોતો? આ સવાલનો શું જવાબ છે? જેમ તું એકલા રાગને સ્વપણે જોવે છો અથવા એકલા રાગને સ્વપણે અનુભવે છો, તો અહીંયા જ્ઞાન પણ સાથે છે તો તું જ્ઞાનને સ્વપણે અનુભવને. ગુરુદેવ એમ કહે છે કે સ્વપણે અનુભવા તું જ્ઞાન તે આત્મા છે, આવે છે પરમાગમ સારમાં. સ્વપણે અનુભવા તું જ્ઞાન તે આત્મા છે, અનુભવ પ્રકાશ ઉપરના બોલ ઉપરના પ્રવચન છે, પ્રવચન ઉપરના બોલ છે. અને સ્વપણે અનુભવાતો રાગ તે અનાત્મા છે, આમાંથી સીધે સીધું નીકળે છે અનસ્વિતપણે. જો સ્વપણે અનુભવાતું જ્ઞાન તે આત્મા છે તો સ્વપણે અનુભવાતો રાગ તે અનાત્મા છે. એ આત્મા ન કહેવા કહેવાય, કેમ કે રાગ છે એ આત્માનું મૂળ સ્વરૂપ નથી, પણ એની અવસ્થાનો રોગ છે. એનું મૂળ સ્વરૂપ નથી પણ એ અવસ્થાનો રોગ છે. વિકૃત ભાવ છે, મલિન ભાવ છે, દુઃખભાવ છે અને ઈચ્છવા યોગ્ય નથી. ઈચ્છા મહિનો એક એવો શબ્દ થાય છે સંસ્કૃતની દ્રષ્ટિ, હું એવો થાવ. શું? હું એવો થાવ, હું એવો બનું, મારી એવી દશા હો, એને ઈચ્છા મૂકે. છે કે તારી દ્રષ્ટિ અથવા જોવાનો દ્રષ્ટિકોણ ઉલટો છે, તેથી ચૈતન્યની આત્માની નિર્મળતાને ન જોતા વિભાવમાં તન્મય થઈ જાય છે. વિભાવનું અવલોકન કરે છો, વિભાવનો સ્વપણે અનુભવ કરે છો, એવું અવલોકનને એવું અનુભવન તને આવડે છે. એક જ સ્થાનમાં, એક જ ક્ષેત્રમાં, એક જ કાળે બે ચીજ હાજર છે, પણ તારી રુચિ છે એમાં તન્મય પણ તું અનુભવ કરે છે, અને છતાં એ સ્વરૂપે તું થઈ શકતો નથી. રાગનો અનંતકાળથી સ્વપણે અનુભવ કરવા છતાં આત્માએ પોતાના અનંત ચતુષ્ટય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વિધિ એવા શુદ્ધ અનંત ગુણોનો કદી ત્યાગ કર્યો નથી. એટલે કે પોતાના શુદ્ધાત્મ સ્વરૂપનો કદી આત્માએ ત્યાગ કર્યો નથી, છોડી દીધો નથી. અને એક ક્ષણના રાગ રૂપે કાયમ માટે થઈ ગયો નથી, રાગની પહોંચ જ નથી અહીંયા તો. વિજ્ઞાન ઘન આત્મામાં, આનંદ ઘન આત્મામાં રાગની પહોંચી છે. ઉપર ઉપરની અવસ્થાની પોપડી છે, ખરી જાય છે, થાય છે ને ખરી જાય છે, થાય છે ને ખરી જાય છે. તારું આખું ચૈતન્ય દળ છે, એ ચૈતન્ય દળમાં એનો પ્રવેશ થઈ શકતો નથી. પણ તારી દ્રષ્ટિ વિભાવમાં તન્મય થઈ જાય છે, એની ત્યાં કિંમત આકી છે, એને સર્વસ્વપણે માન્યું છે, એવી તન્મયતાને છોડ. એ તન્મયતા કરવા જેવી નથી. પરિભ્રમણ મટાડવું હોય, જન્મ મરણ મટાડવું હોય, ચાર ગતિના દુઃખથી મુક્ત થવું હોય તો વિભાવની તન્મયતાને છોડ. વિભાવની તન્મયતા એ અનંત જન્મ મરણનું બીજ છે, એમાંથી એ બધું પાંગરે છે. નિર્મળતા છે, સ્વભાવ છે, પ્રત્યક્ષતા છે, શુદ્ધતા છે, વેદકતા છે, પૂરા આત્મદ્રવ્યના સર્વ લક્ષણો એમાં છે. એ સ્વરૂપ જ છે, લક્ષણનો બીજો અર્થ સ્વરૂપ થાય છે. લક્ષણનો બીજો અર્થ સ્વરૂપ થાય છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમ કહો, આત્મા જ્ઞાન લક્ષણ સ્વરૂપ છે એમ કહો, બે એક અર્થ છે. સ્વરૂપના અર્થમાં લક્ષણનો પ્રયોગ અનેક જગ્યાએ શાસ્ત્રમાં છે, કે જ્યાં સ્વરૂપ બતાવવું હોય ત્યાંનું એનું લક્ષણ બતાવે, ક્યાં એનું લક્ષણ છે એટલે એનું સ્વરૂપ આવું છે એમ કેવું છે. નિર્મળતા છે માટે સ્વભાવ વ્યક્ત છે, બીજો સ્વભાવ નથી, પણ બીજા પર્યાયો વિભાવરૂપ પરિણામ છે. સુખ ગુણ દુઃખ રૂપે પરિણામ છે, ચારિત્ર ગુણ રાગ રૂપે પરિણામ છે, શ્રદ્ધા ગુણ મિથ્યાત્વ રૂપે પરિણામ છે. મુખ્ય મુખ્ય ગુણ છે એ બધા વિપરીત દશાથી છે, એમાં સ્વભાવ કેવી રીતે ગ્રહણ કરશે? જ્ઞાનમાં મિથ્યા જ્ઞાન હોવા છતાં નિર્મળતા છે, જ્ઞાન મિથ્યા હોવા છતાં નિર્મળતા છે. અને એ નિર્મળતા બતાવવા માટે જ્ઞાનીઓ શાસ્ત્રોમાં ઘણીવાર એમ કહે છે કે એ તો મિથ્યા શ્રદ્ધાને હિસાબે અમે જ્ઞાનને મિથ્યા કહીએ છીએ. જ્ઞાન તો જાણવામાં સરખું જ છે, મિથ્યા દ્રષ્ટિનું ને સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન તો સરખું જ જાણે છે. કાળાને કાળું જાણે છે, પીળાને પીળું જાણે છે. આ કેસરી રંગનું કાપડ છે એને સમ્યક દ્રષ્ટિએ કેસરી જાણે છે, મિથ્યા દ્રષ્ટિએ કેસરી જાણે છે, એમાં શું ફેર છે? એમાં ફેર નથી. જાણપણારું જ્ઞાનમાં ફેર નથી. મિથ્યા તો શું છે કે આ સારું છે એમ કરે છે, એમ જાણે છે, એ જ્ઞાનનો દોષ છે. સારા પણે એને જાણવું કે ખરાબ પણે એને જાણવું, ઇષ્ટ અનિષ્ટ પણે જાણવું એ જ્ઞાનનો દોષ છે, પણ જાણવું એ દોષ નથી. આમ એકની એક જગ્યાએ આટલી સૂક્ષ્મતા છે. જાણવું એ દોષ નથી, પણ ઇષ્ટ અનિષ્ટ પણે જાણવું તે દોષ છે. આટલું જુદું પાડવું છે આ માટે. એટલે લક્ષણ જ્યાં છે ત્યાં માત્ર જ્ઞપણું, જ્ઞ માત્ર જ્ઞાનને, જ્ઞાન સામાન્યને લક્ષણ કહ્યું છે. ઇષ્ટ અનિષ્ટપણે જાણનારું જ્ઞાન એવું આત્માનું લક્ષણ નથી. નહીતર તો એમ કહેશે કે આત્મા તો સ્વરૂપે કરીને પૂર્ણ છે અને જ્ઞાન તો અલ્પજ્ઞ પણ ઓછું જાણનારું છે. આત્મા અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપે છે અને આ તો ઇન્દ્રિય જ્ઞાન છે. શું બધી દલીલ થઈ શકે છે, પણ એ તારે દલીલ જ કરવી છે કે કંઈક અંતર ખોજ કરીને તારું સ્વરૂપ ગ્રહણ કરવું છે? આટલી આટલો સવાલ છે. દલીલ કરવી હોય તો બધી જગ્યા છે આ બધી. તને ન આવડે એટલે બીજી બે ચાર તને વાત આપી દઈએ, પણ અહીંયાથી કઈ નિવેડો નથી. અનંત આત્માઓએ એ રીતે જ્ઞાન લક્ષણથી આત્માનું ગ્રહણ કર્યું, આત્માને સાધ્યો, આત્માનું સાધન કર્યું, આરાધન કર્યું, અને અનુભવ સિદ્ધપણે એ વાત કહેવામાં આવે છે કે ભાઈ જ્ઞાન લક્ષણથી કહેનાર તો પોતાના અનુભવથી સિદ્ધ થયેલી વાત છે, જ્ઞાન લક્ષણથી પકડવાનો છે. આ તો તારી નિર્મળતા છે, આ તારો સ્વભાવ છે, એને ત્યાંથી સ્વભાવને પકડ. સ્વભાવને જોવાનો પ્રયત્ન તો કર કે આમાં સ્વભાવ શું, જાણવું જાણવું જાણવું, જ્ઞ 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 પણે સ્વભાવ શું છે. આ જોવા જોવાનો પ્રયત્ન કર તો તને સમજાવવું નહીં પડે, પણ જોવાનો પ્રયત્ન ન કરે ને તર્ક વિતર્ક કર્યા કરે તો એથી કાંઈ એને સમજાતું નથી. અપ્રયોજન ભૂત તર્ક વિતર્ક કરવાથી વાત સમજવા માગે તો પણ ન સમજાય એવી પરિસ્થિતિ ઉલટી થાય છે, કેમ કે મતિની અસરળતા છે. એક જગ્યામાં બોલાવે છે, હા, કે મતિને સરળ કરીને ખોટા તર્ક વિતર્ક છોડીને પ્રયોજનભૂત વિષયને ગ્રહણ કરવાનો પ્રયત્ન કર, નહીતર તારો દ્રષ્ટિકોણ જ ઉલટો હશે તો તને ઉલટું જ દેખાશે. ડાક્ટર ઓપરેશન કરે ને કોઈ એને ખૂની તરીકે જુએ તો હાથમાં છરી લોહી વાળી હોય એટલે કઈ ખૂની સાબિત થઈ જાય? એનો દ્રષ્ટિકોણ જોવાનો ખોટો છે. એને દર્દીને ઓપરેશન કરીને બચાવવાનો હેતુ છે, એના બદલે એને ઊંધા દ્રષ્ટિકોણથી જુએ તો ઓપરેશન કરતા કરતા મરી જાય કોઈ, એને ખૂન કર્યું છે એમ કહી શકાય ને? એનો એ ન્યાય નથી. પહેલું તો વાત એ છે કે તારે નિર્દોષ થવું છે કે નહીં, તારે દોષ મટાડીને પવિત્રતા પ્રગટ કરવી છે કે નહીં. પવિત્રતા એ ધર્મ છે, નિર્દોષતા એ ધર્મ છે આત્મા. એના હેતુથી જો આ વાત તું વિચારવા માંગે તો બધું સીધું સરળ અધ્યાત્મના દરેક ન્યાયો તને સીધે સીધા બેસે એવા એ ન્યાયો છે ને, સમજાય એવા એ ન્યાયો છે. એટલું જ નહીં કે એ ન્યાયો સમજતા તારી ગુણ પ્રાપ્તિની, ગુણની જે રુચિ છે એ એકદમ વૃદ્ધિગત થશે, જરૂર વૃદ્ધિગત થશે એવો આ વિષય છે. એટલે એને આ માર્ગને સુંદર માર્ગ કહેવામાં આવ્યો છે. એ કુમકુંડાચાર્ય ગાથા લખે છે કુમકુંડ ભગવાને કે કોઈ આ સુંદર માર્ગની નિંદા કરે તો તેથી તું વિચલિત ન થઈશ. એવા પણ જગતમાં નીકળશે કે સુંદર માર્ગની નિંદા કરશે. આવા તે નગ્ન મુનિ હોય, આવા મેલા ઘેલા શરીર હોય, આ તો અશુચિ રીએ ફલાણું થાય એમય કોઈ કે માર્ગ સ્વરૂપ છે પોતે. શું એવી રીતે કોઈ ધર્માત્મા હોય તો એની નિંદા કરે, એ પણ માર્ગ સ્વરૂપ છે. એવી જ રીતે શાસ્ત્રની આવા તે સિદ્ધાંતો હતા છે, આમાંથી તો સ્વચ્છંદ થઈ જાય. નિશ્ચયની વાત આટલી બધી હોય નહીં, આમ આમ ફલાણું હોય નહીં, શું સ્વચ્છંદ થઈ જાય આમ થઈ જાય, પણ અનાદિથી તે સ્વચ્છંદ કર્યો છે એનું શું? આત્માનો ગ્રહણ કર્યા વિના અનાદિથી તું સ્વચ્છંદે જ શુભાશુભમાં પરિણમો છો, એનું તો કાંઈ વિચાર કરતો નથી. છ્યાસી બોલતો 87 નું બોલ છે જ્ઞાન દશા ઉપરનું. મારે પરની ચિંતાનું શું પ્રયોજન? મારો આત્મા સદાય એકલો છે એમ જ્ઞાની જાણે છે. વાહ, અથવા એમ જ્ઞાની પરિણમે છે. વિકલ્પ કરવાની બધી વખતે જરૂર નથી. જો મારો આત્મા સદાય સર્વથા બધાથી ભિન્ન છે, એકલો છે એટલે ભિન્ન છે, તો મારે પરની ચિંતા કરવાનું શું પ્રયોજન છે? આ જીવ જેની જેની ચિંતા કરે છે એ જ્ઞાનીની દ્રષ્ટિએ તુચ્છ સંયોગો છે. કેવા છે? તુચ્છ સંયોગો છે. એની તુચ્છતા નથી આવી જીવને, અને એની મહિમા છે એટલે એની ચિંતામાંથી એનું પરિણમન મુક્ત થઈ શકતું નથી. આ એનું નામ બંધન છે. જે પરિણમન મુક્ત થઈ શકતું નથી એનું નામ બંધન છે. ત્યારે જ્ઞાન દશામાં પોતાના એકત્વ સ્વરૂપ આત્મામાં સ્વભાવથી એકત્વ છે અને પરથી વિભક્ત છે એવો મારો આત્મા સદાય છે, તો મારે પરની ચિંતાનું શું પ્રયોજન છે? આવો જે એકત્વનો બોલાવે છે, એકત્વ ભાવનાનો, એમાં એવું લીધું છે કે પ્રત્યક્ષ વાત છે કે જીવને અસાતા થાય છે તો એકલો વેદના ભોગવે છે. ગુરુદેવ એક દ્રષ્ટાંત દેતા હતા કે કોઈને વીછી કરડે, હવે એક છોકરાને વીછી કરડે, એને વેદના થાય અને એની માતાને ઘણું મમત્વ હોય, એની વેદના કેટલી લઈ શકે? એના ઉપર હાથ આમ પકડીને એમાંથી વેદના ખેંચી શકે કે આની વેદના મારામાં આવે જેમ કરંટ આવે એવી રીતે? એ વેદના જીવ એકલો ભોગવે છે. જન્મે છે ત્યારે જન્મનું દુઃખ એકલો ભોગવે છે, મરે છે ત્યારે પ્રાણ ત્યાગનું દુઃખ એકલો ભોગવે છે, મૂંઝાય છે ત્યારે મૂંઝવણનું દુઃખ એકલો ભોગવે છે. એમાં કોઈ ભાગ પડાવી શકતું નથી. તો એનો અર્થ જ એમ છે કે તું સદા એકલો છો, ચારેય ગતિના પરિભ્રમણ કરવામાં પણ તું એકલો છો. તારી સાથે ને સાથે રહે એવું કોઈ તારું આ જગતમાં નથી કે જે અનાદિ અનંત તારી સાથે રહે. ગમે તેટલું મમત્વ કરીને જીવ મરી જાય, મમત્વ કરતો કરતો દુઃખી થઈને મરી જાય છે, પણ આ જીવનું કોઈ બીજું દ્રવ્ય એનું થઈ શકે એવું નથી. આ એક વાસ્તવિકતાને નિવારી શકાય એવું નથી, વાસ્તવિકતામાં કોઈ ફેરફાર કરી શકાય એવું નથી. આજે માને તોય ઠીક ને ગમે ત્યારે માને તોય ઠીક, પણ માને નિવેડો છે, બાકી તો એથી ઊંટું પીકડ્યું છે, એમાં દુઃખ સિવાય એનું બીજું કોઈ ફળ નથી. મજા કરતા હોય કે ક્લેશ કરતા હોય એ કુટુંબ ને પૂછી જવું. બહુ અત્યારે તો બહુ જ ઓછા પરિવાર સાથે રહી શકે છે. કેમ કે સાથે રહેવું હોય તો સહન શક્તિ જોઈએ એમ કે છે, અને સહન શક્તિનો આંક અત્યારે ઝીરો ઉપર છે એમ કહેવું એનું ડિવેલ્યુએશન છે, માઇનસ સાઈડમાં છે, માઇનસનો આંક ચાલે છે. હવા ચાલી આવે છે પશ્ચિમની હવા, કે ત્યાં એક જ માણસ, એક જ સ્ત્રી, એક જ પુરુષ કેટલી વાર લગ્ન કરે છે એનો કોઈ મેળ નથી. કોઈ 5 વાર ને કોઈ 25 વાર લગ્ન કરે છે, એ હવા અહીંયા ચાલી આવે છે. અહીંયા પણ એ કિસ્સા વધતા જાય છે. એ શું બતાવે છે? કે લગ્ન કર્યા પછી 2 માણસ સાથે રહેવા તૈયાર નથી, તો 50 માણસના કુટુંબની કલ્પના કરવી આ જમાનામાં તો હવે એક સ્વપ્ન જેવી વાત છે. એ તો અને ગમે એવી કલ્પના કરે તો પણ એકલો છે એમાં તો કઈ ફેર પડવાનો નથી. અસાતા થઈ તો એકલો ભોગવશે. એક બોલાવે છે કે મરણ ટાણે બધા તારું, ગુરુદેવ જેને કહળ્યું કુટુંબ કહેતા હતા કાઠિયાવાડી ભાષામાં, દીકરી હોય, જમાઈ હોય, દીકરો હોય, પત્ની હોય, બધા એના ઉપર એટલું મમત્વ રાખતા હોય, ખૂબ જ એને બહુમાનથી જોતા હોય ઠેઠ સુધી, તને પણ એમ હોય કે આમાંથી હવે ખસવું નથી મારે, ક્યારે અહીંયા ને અહીંયા જ રહેવું છે, પણ ખબર પડી કે હવે આ નાળ તૂટે છે ત્યારે તને કોઈ શરણ નથી, કોઈ બચાવી શકે એવું
નથી,
અને એ વાત કોઈ સમજાવવાની જરૂર નથી. એ વાત એટલી બધી સ્પષ્ટ છે કે એને સમજાવવાની જરૂર નથી. એ વાસ્તવિકતાને અવગણીને તું તારું જીવન જીવવા માગે છે તો એના ફળમાં દુઃખ છે, એ સિવાય બીજું તો કાંઈ નથી. જ્ઞાનીનું પરિણમન બદલાઈ ગયું છે. જ્ઞાનીની દશાનું વર્ણન કરવાનું કારણ એ છે કે એ દશા પ્રાપ્ત કરવાની ભાવના વધારે પ્રબળ થાય, અને એવી દશા પ્રાપ્ત હોય એવા સત્પુરુષ છે એના પ્રત્યે બહુમાનને ભક્તિ ઉત્પન્ન થાય, કે જેને લઈને એ ગુણના બહુમાનને લઈને દર્શન મોહનો અનુભાગ રસ ઘટે, અને જીવ એવી દશા પ્રાપ્ત કરવાની શક્તિ પ્રાપ્ત કરી શકે. શા માટે જીવ એવી શક્તિથી પોતાનું સ્વકાર્ય નથી કરી શકતો કે મિથ્યાત્વને લઈને એની શક્તિ હણાઈ ગઈ છે, મિથ્યાત્વને લઈને એ હીન પુરુષાર્થ થયો, તું હીન પુરુષાર્થી હીન વીર્ય હીન શક્તિવાળો થઈ ગયો છે, તેથી પોતાને આત્મકાર્ય કરવાનો પુરુષાર્થ ફરવી શકતો નથી. એ શક્તિ પ્રાપ્ત કરવા માટે એને મિથ્યાત્મોહ અથવા દર્શન મોહનો અનુભાગ ઘટવો, રસમાં શક્તિ પડેલી છે. કોઈ પણ પરિણામમાં શક્તિ તે પરિણામમાં રહેલા રસની છે, એટલે રસને બીજી ભાષામાં શક્તિ કહેવામાં આવે છે. જેમ કે ગુરુદેવના શબ્દોમાં લઈએ કે આત્મા તો આનંદ રસનો કંદ છે, એમ કહે આનંદ રસનો કંદ છે, જ્ઞાન રસનો કંદ છે. રસ એટલે શક્તિ, શક્તિ એટલે રસ. એમ એને પરિણમની મુખ્યતાથી શક્તિને બતાવવી હોય ત્યારે રસ શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે, કેમ કે એ શક્તિ વ્યક્તિમાં એક સરખો ભાવ ભાષણ કરાવે છે. મરણ તો આવવાનું છે, જ્યારે બધું છૂટી જશે, જ્યારે મરણ આવવાનું છે ત્યારે એક ઝાટકે બધું છૂટશે. બહારની એક ચીજ છોડતા તને દુઃખ થાય છે કે આ મારું લઈ ગયો, આ મારું લઈ ગયો, આ મારું પડી ગયું, આ મારું ખવાઈ ગયું, આ મારું ચોરાઈ ગયું, આ લૂંટાઈ ગયું. એક ચીજ જાય ત્યારે તને દુઃખ થાય છે. તો બહારના બધા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એક સાથે છૂટતા તને કેટલું દુઃખ થશે, કાંઈક વિચાર ધીરો થઈને કાંઈક વિચાર કર. મરણની વેદના પણ કેટલી હશે, ચારે કોરથી રોગથી ઘેરાઈ ગયો હોઈશ. મને કોઈ બચાવો એમ તારું હૃદય પુકારતું હશે, કોઈ મને બચાવે, કોઈ મને બચાવે, કોઈ મને બચાવે. એના માટે તો બધાની સામે ટગર ટગર જોતો હોઈશ, દિન ભાવે કોઈ મને બચાવે એમ છે, મને કોઈ બચાવી શકે એમ છે. પણ બધા લાચાર છે, જેટલા ભેગા થયા છે એ બધા લાચાર છે. તારું હૃદય પુકારતું હશે પણ શું તને કોઈ બચાવી શકશે? તું ભલે ધનના ઢગલા કરે, વૈદો ડાક્ટરો ભલે સર્વ પ્રયત્ન કરી છૂટે, એ બધા ઊંચા કરશે. ટોળે વળીને ઉભેલા સગા સંબંધીઓ તરફ તું ભલે દીનતાથી ટગર ટગરને જોઈ રહીએ, આ દીનતા બતાવી છે ટગર ટગર જોવા માટે, કોઈ મને બચાવે એમ છે કે નહીં. અરે મારે તો અહીંથી જવું નથી, ના કેમ અહીંથી મારે જવું? આત્મારથી જ્ઞાનીની દશાને અનુસર્યા, હું કરવા જ્ઞાનીની દશા બતાવે, હું એકલો છું, કોઈ મારું નથી. અનુકૂળતા હોય ને મરણ આવ્યા પહેલાં એમ વિચારી લે, મરણ આવ્યા પહેલાં તૈયારી કરી લે આત્મારથી. મરણ આવવાનું છે એ નિશ્ચિત છે એની આત્મારથીને ખબર છે, અને એ પહેલાં એ પૂરી તૈયારી કરી લે છે. અધૂરીની પૂરી તૈયારી કરી, ત્યારે આવે મરણ તો હવે મને વાંધો નથી. સામે મોત દેખાય તો એને કોઈ એની હરકત નથી, એટલી તૈયારી કરે. જ્ઞાનીની દશાની વાત જ એટલા માટે કરે છે, કર તૈયારી આવી. તું ટોળે વળીને ઉભીલા સગા સંબંધીઓ તરફ તું ભલે દીનતાથી ડગર ટગર જોઈ રહ્યો, તો પણ શું કોઈ તને શરણભૂત થાય એમ છે? કોઈ તને શરણ થાય એવું જો તે શાશ્વત સ્વયં સ્વયં રક્ષિત જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માની પ્રતીતિ અને અનુભૂતિ કરી અને આત્માની આરાધના કરી છે. એ આરાધના છે, આ બહારની ક્રિયા એ આરાધના ખરેખર. આત્માની પ્રતીતિ અને અનુભૂતિ કરીને આત્માની આરાધના કરીએ છીએ, એટલે કે એ આરાધનામાં આત્મામાંથી શાંતિ પ્રગટ કરીએ છીએ, તો એ શાંતિ જ તને શરણ આપશે. એ શાંતિનું અંદરથી પ્રગટ થયેલી શાંતિ શરણભૂત થશે. નહીતર તું મરતો નહીં હોવા છતાં મરણ તુલ્ય દુઃખને જરૂર અનુભવ કરીશ. મરીશ નહીં છતાંય તું શાશ્વત પદાર્થ છો, પણ તને દુઃખ થશે તો મરણ તુલ્ય દુઃખ થશે, તો ખરેખર હું મરી જાઉં છું. માટે અત્યારથી જ તે પ્રયત્ન કર એમ કે, અત્યારથી જ એ પ્રયત્ન કર. માથે મોત ભમે છે એમ વારંવાર સ્મરણમાં લાવીને પણ તું પુરુષાર્થ પા, ગમે ત્યારે આવશે હર ક્ષણે આત્માના પુરુષાર્થની અંદર સાવધાન રહે, પ્રયાસ તારો ચાલુ ને ચાલુ રાખ. કોઈ ગજબનો ફાયદો છે, આત્માનો પ્રયાસ ચાલુ કરે તો પણ એ એક બહુ મોટી વાત છે. કેમ કે એવો પ્રયાસ કરવાવાળો નિષ્ફળ જતો નથી, સફળ જ થાય છે. યથાર્થ પ્રયત્ન કરવાવાળો કદી નિષ્ફળ જાય, યથા કેમ કે તો ભાવનાપૂર્વક પુરુષાર્થ ઉપડે છે. ભાવનાનો એને તો પુરુષાર્થ ઉપડતો નથી, તો ભાવના જ એને નિષ્ફળ થતી નથી. એનો અર્થ શું? કે ભાવનાવાળાનો પ્રયાસ ચાલે છે ને પ્રયાસ કદી નિષ્ફળ જતો નથી. બહારના કાર્યોનો પ્રયત્ન કરે ને નોય સફળ થાય, પણ આત્માની બાબતમાં તો એવી પરિસ્થિતિ નથી. તું પુરુષાર્થ ઉપાડ કે જેથી અબ હમ અમર ભય ને મરેંગે, પછી તો તને એમ જ લાગશે કે હું ક્યાં મરવાનો છું. આ જે મરણ આવ્યું છે એ તો શરીરની ફેરબદલી છે, એક શરીર જર્જરિત થયું છે અથવા ત્યાગવા યોગ્ય થયું છે, એ છૂટશે, બીજા શરીરનું ગ્રહણ થશે. જ્યાં સુધી પૂર્ણ દશા પ્રગટ નહીં થાય ત્યાં સુધી આ ક્રમ હવે અલ્પકાળ ચાલુ રહેવાનો છે. કેમ કે હું અમર છું, એ આત્મા અમર છે પોતે, એની અમરત્વની ભાવનામાં જન્મ મરણ છૂટી જાય છે. જે આત્મામાં જન્મ મરણ નથી, ભાવ નથી, ભાવનું કારણ નથી, જન્મ મરણનું કારણ જે સ્વભાવમાં નથી, એવા સ્વભાવ સ્વરૂપે પોતે છે એમ જાણનારને જન્મ મરણને ભાવ બહારમાં થતા બંધ થઈ જાય છે, છૂટી જાય છે, એનું નામ મુક્તિ છે. અબ હમ અમર ભય ને મરેંગે એવા ભાવમાં તું સમાધિપૂર્વક દેહ ત્યાગ કરી શકે. સમાધિપૂર્વક કોણ દેહ ત્યાગ કરે છે? કે દેહ ત્યાગ થયા પહેલા સમાધિ પૂર્વકનું જીવન જેનું શરૂ થાય છે તે જેનું સમાધિમય જીવન છે તેનું સમાધિમય મરણ છે, પણ જેનું જીવન જ હાઈવાયથી ભરેલું છે આ મારું ને આને જેને એને તન્મયતાને વળગાડ છે, જેને સંયોગનો ને ઉદયનો વળગાડ છે એનું જીવન સમાધિમય નથી, એનું મરણ સમાધિમય નહીં થઈ શકે. જેનું જીવન સમાધિમય એનો દેહ ત્યાગ રૂપ મરણ, મરણ એટલે દેહ ત્યાગ, એ પણ સમાધિમય, એનું નવું ગ્રહણ થાય પછી પાછો હજી પૂર્ણ દશા નથી થઈ એટલે બીજો દેહનો સંયોગ થાય ત્યારે પાછું નવું જીવન સમાધિમય ચાલુ થાય. જેનું મરણ સમાધિમય એનું પાછું ઉત્તર જીવન, બીજું જીવન ફરીનું એ પણ સમાધિમય જીવન શરૂ થાય છે, એની સમાધિ ચાલુ રહે છે. આ જન્મ મરણ જેને કહેવાય છે એ બહારના સંયોગો દેહ ત્યાગના દેહ ગ્રહણના ઊભા થાય છે એના સકાળે એને સમાધાન છે કે આમાંથી મારામાં કાંઈથી મારામાંથી કાંઈ જતું નથી ને મારામાં કાંઈ આવતું નથી. જીવનમાં આ એક શુદ્ધ આત્મા જ ઉપાદેહી છે, અહીંથી સમાધિ આવે છે. એક શુદ્ધ આત્મા જ ઉપાદેહ છે, એ ઉપાદેયતામાં સમાધિ છે અને એ સિવાય બીજી કોઈ રીતે સમાધિ રહે એવું નથી. બહુ સરસ બોલ છે. જ્ઞાની જાણે છે એટલે જ્ઞાની પરિણમે છે એમ લેવું, એમ જાણીને એવા ભાવમાં પરિણમે છે કે મારે પરની ચિંતાનું શું પ્રયોજન, કોઈની ચિંતાનું શું પ્રયોજન, કોઈની સામે હું શા માટે જોઉં, મારે કાંઈ મારો આત્મા ભિન્ન છે, એકલો છે, કોઈથી મને લાભ નથી, કોઈથી મને નુકસાન નથી, કોઈ મારો શત્રુ નથી, કોઈ મારો મિત્ર નથી, લાભ અલાભ સુખ દુઃખ જીવન મરણ શાંતિ અશાંતિ એ બધામાં હું સદાય બધાથી જુદો છું, કોઈની સાથે મારે કારણ કાર્યનો બિલકુલ સંબંધ નથી એમ જ્ઞાની પરિણમે છે. એ એમનું સંભાવરૂપ પરિણમન છે, એને સંભાવ કહેવામાં આવે છે. ભૂમિકા અનુસાર શુભ ભાવો આવે, જ્ઞાનીને પણ પોતાની ભૂમિકા પ્રમાણે ચોથા ગુણ સ્થાને હોય, પાંચમા ગુણ સ્થાને હોય કે મુનિ થઈને છઠ્ઠા ગુણ સ્થાને હોય, જ્યાં સુધી પૂર્ણ દશા નથી થઈ પછી ઉપરના ગુણ સ્થાને બુદ્ધિપૂર્વક કોઈ રાગ ઉત્પન્ન થતો નથી, વિકલ્પ નથી થતો, પછી તો ધ્યાનમય દશા છે. અને જે સિદ્ધ દશા નથી અને દશાની અંદર ઉણપ છે એ અબુદ્ધિપૂર્વકના રાગની છે, માત્ર કેવળી ગમ્ય એ રાગ છે. પણ જ્યાં ભૂમિકા અનુસારના શુભ ભાવો છે એ બુદ્ધિપૂર્વક ઉત્પન્ન થતા શુભ ભાવો લેવા અને તે જ્ઞાનીની ભૂમિકા ચતુર્થ પંચમ અને છઠ્ઠા ગુણ સ્થાન સુધી છે. એ મુનિ દશામાં પંચમાવ્રતના શુભ ભાવ આવે અને શ્રાવકની દશામાં દયાદાન ભક્તિ પૂજા એ વગેરેના અનેક પ્રકારના દેવગુરુ શાસ્ત્ર સંબંધિત મુખ્ય એવા શુભ ભાવો આવે. પણ અંદર એકલાપણાની પ્રતીતિ રૂપ પરિણતિ નિરંતર બની રહે છે, એટલે કોઈ જ્ઞાનીને બાહ્ય દ્રષ્ટિથી એમ જુએ કે અમે શાસ્ત્ર વાંચીએ છીએ એમ, એ શાસ્ત્ર વાંચે છે, અમે આ ગાથામાંથી જેવો અર્થ નીકાળીએ છીએ એ શબ્દોમાંથી એવો જ અર્થ નીકાળે છે, અમે ભક્તિ કરીએ છીએ મંદિરમાં જઈને એ જ પદની એવા જ પદની એ જ પૂજા એ જ ભક્તિ એ પણ કરે છે. ઓકે છે કે તારામાં એનામાં ફેર છે, તારી પરિણતિ જુદી છે ને એની પરિણતિ જુદી છે. ક્યાં ફેર છે? પરિણતિમાં ફેર છે, પણ પરિણતિના વિષયથી જીવ અજાયનો છે. પરિણતિ શું છે? કે એ પરિણામ ધારા છે કે જે બળવાનપણે જીવમાં કામ કરી રહી છે. બળવાનપણે કામ કરી રહી છે. જેમ માણસ કહે છે ને કે આ આત્માની આત્મતત્વની વાત સાંભળતા વિચારતા પણ વિચાર બીજો ચાલે ચાલે જાય છે, બીજો ઉપયોગ ચાલ્યો જાય છે. શું કરવા એમ થાય છે કે જ્યાં ઉપયોગ જાય છે ત્યાંની પરિણતિ અંદર ચાલુ છે, ઉપયોગને ખેંચે છે, પરિણતિ ઉપયોગને ખેંચે છે. જેમ જ્ઞાન દશામાં પરિણતિ આત્મા સંબંધિત હોવાથી, પરિણતિનો વિષય આત્મા હોવાથી પરિણતિમાંથી ઉપયોગ છટકીને આત્મામાં જાય છે, શુદ્ધ ઉપયોગમાં જાય છે. એ પરિણતિ ઉપયોગને આત્મામાં ખેંચે છે. તો પરિણતિ આત્મામય છે કે પરિણતિ ઉદયમય છે એના ઉપર ઉપયોગનું ખેંચાણ ઊભું છે. આમ ફેર છે. પરિણતિ છે એ મૂળ દશા છે. જ્ઞાનીની મૂળ દશા જોવી હોય તો એની પરિણતિ જોતા આવડવું જોઈએ. અને જો જ્ઞાનીની પરિણતિ જુએ તો જોનારનું મસ્તક નમી પડ્યા વિના એવી કોઈ અદભુત પુરુષાર્થની ધારા હોય છે. પરિણતિ થઈ જવી જોઈએ. ભાવનામાંથી પરિણતિ થાય છે. આત્મ સ્વરૂપની પ્રાપ્તિની અત્યંત અત્યંત ભાવનામાંથી પરિણતિ ઊભી થાય છે. અને એ પરિણતિ ઉપયોગને લઈ આવે છે, ઉપયોગને ખેંચી લે છે. એકવાર એ પહેલા પરિણતિ થવી જોઈએ. પરિણતિમાં બધા ગુણ છે, બધા ગુણ પરિણમે છે. પરિણતિની અંદર અને ઉપયોગ બહારમાં ભૂમિકા અનુસાર શુદ્ધ ભાવોમાં આવે છે એ જ્ઞાનીની મૂળ દશા નથી. શુદ્ધ ભાવમાં આવે, મન વચન કાયાની ક્રિયારૂપ અશુભ ભાવમાં પણ આવે, છતાં એ જ્ઞાનીની મૂળ દશા નથી. એ શુભાશુભ તો જ્ઞાનીની મૂળ દશા નથી. એવા શુભાશુભ ભાવ તો અજ્ઞાનીને પણ હોય છે, સંસારીને હોય છે. હા, એકબીજાની સાથે જોડાય છે. શુભાશુભ ભાવ બીજા પદાર્થની સાથે સંબંધ રાખનારા ભાવ છે. અને આ પરિણતિ છે કે આત્માની સાથે સંબંધ રાખે છે. જ્ઞાનીની પરિણતિ આપણે થોડોક સ્થૂળ દ્રષ્ટાંત લઈએ તો એમ સમજી શકાય. જેમ અત્યારે કોઈ ધંધા વેપારમાં ખૂબ રચો પીચો હોય, 24 કલાક રાત દિવસ એક જ ધૂન હોય, એને કોઈ કંઈક ભાઈ આને જરાક આત્માની વાત સંભળાવોને અને સમજાવોને, ત્યારે એના પરિચિત હોય એમ કે ભાઈ એને કંઈ સંભળાય એવું છે નહીં. અત્યારે એની જે ધૂનમાં અત્યારે હાલે છે ને એનો રસ ચડી ગયો છે. જે એને કે જે નાખે હવળું પડે છે, જે નાખે હવળું પડે છે, હું એટલે રસ ચડે છે એને. છે તો પૂર્વકર્મનો ઉદય, પણ એને વિકલ્પ આવે છે કામ કરવું ને એ વધારે એના કરતાં હવળું પડે એટલે એને રસ ચડે કે મારી હોશિયારીથી હું આગળ વધી ગયો. એમાં એને કાંઈ આ વાત સંભળાય નહીં કે તું કરી શકતો નથી ને આ તારું કામ નથી, તારું કામ કોઈ બીજું છે, તારો ધર્મ ને તારી ફરજ કોઈ બીજી છે. એને સંભળાય સંભળાય નહીં એનો અર્થ વ્યાખ્યાન સાંભળવા તો બે કોક વાર એવો પ્રસંગ હોય તો, પણ એની પરિણતિ જ બીજે કામ કરતી હોય. એનો રસ ત્યાંથી છૂટે નહીં. ને આ એકત્વ વિભક્ત નિર્વિકાર ચૈતન્ય આત્માની વાત એમાં એનો રસ જામે નહીં, એને રસ પડે નહીં એની અંદર. એટલે જ્યાં એનો રસ છે ત્યાં પરિણતિ જામ થઈ જાય છે. અને અનંતકાળે દુર્લભ એવો મનુષ્ય ભવનનું આયુષ્ય ખોઈ બેસે છે, પૂરું થઈ જાય છે એમની પણ ખરેખર તો ખોઈ બેસે છે. મુખ્ય કામ રસનું છે, રસ ત્યાંથી ખસતો નથી. ઉપયોગ જાય કે આત્માની વાત છે, આત્માનું હિત કરવાની વાત છે, પણ ઓલાપણાથી રસ ખસે નહીં એનું શું? એમ અભિપ્રાય બદલાય નહીં, નિર્ણય બદલાય નહીં, રસ ફરે નહીં, તો બાકીની બધી ઉપર ઉપરની વાતો કાંઈ અસર કરે નહીં. આ પ્રશ્ન આપણે ત્યાં થાય છે, આપણા સ્વાધ્યાયમાં એ પ્રશ્ન થાય છે કે આ વાત થાય છે એ અંદર કેમ ઉતરતી નથી? આટલા વર્ષથી સાંભળ્યા છતાં અંદર કેમ ઉતરતી નથી? આ અંદર ઉતરવામાં પરિણતિનું પડ આડું નડે છે. એની જે પરિણતિ છે એને અંદર ઉતરવા દેતી નથી. પરિણતિ બદલવી જોઈએ. પૂજ્ય બેન શ્રી કહે છે પરિણતિ થઈ જવી જોઈએ, જીવન આત્મામય થઈ જવું જોઈએ, એટલે કે આત્મપ્રાપ્તિ સંબંધીની એક પરિણતિ થઈ જવી જોઈએ. ત્યાં સુધી એને સુખ પડે નહીં, ચેન પડે નહીં, અને ત્યાં ને ત્યાં એનો જીવ વળગ્યો રહે. આ માણસ નથી કહેતા કે ભાઈ અહીંયા બેઠો છે પણ એનો જીવ ત્યાં વળગ્યો છે. જીવ વળગ્યો છે એનું નામ પરિણતિ છે. પરિણતિ એનો આત્મા છે, કેમ કે એની મૂળ દશા છે, એટલે એને જીવ કહેવામાં આવે છે. સાદી ભાષામાં આપણને એમ કહેવામાં આવે છે કે ભાઈ અહીંયા આવ્યો છે પણ એનો જીવ ત્યાં છે. એનો અર્થ એની પરિણતિ ત્યાં કામ કરે છે.
બરોબર.
એવી પરિણતિ આત્મા સંબંધીની થાય, આત્મપ્રાપ્તિની ભાવનાથી, આત્મહિતની ભાવનાથી, ત્યારે એ વાત અંદર ઉતરે. ત્યારે આત્માની વાત અંદર ઉતરે. ત્યાં સુધી આત્માની વાત અંદર ઉતરે નહીં, ગમે એટલી વાર સાંભળે. સાંભળી સાંભળીને ઠેઠ આયુષ પૂરું થાય ત્યાં સુધી સાંભળ્યા જ કરે, પણ પરિણતિમાં ફેર પડે નહીં તો આત્માની વાત કંઈ અંદર ઉતરવાની જગ્યા છે નહીં. આ સિદ્ધે સીધું પરિણામ સંબંધીનું વિજ્ઞાન છે. આમાં આડુંઅવળું કાંઈ ચાલે એવું નથી. અહીંયા પ્રતીતિ રૂપ પરિણતિ લીધી છે. પ્રતીતિમાં શ્રદ્ધા મુખ્ય છે. જ્ઞાનીના કે અજ્ઞાનીની પરિણતિમાં શ્રદ્ધા મુખ્ય છે. શ્રદ્ધા છે એનો એક પરિણમનનો પ્રકાર એવો છે કે પોતે માલિક બની જાય છે, અભેદતા સાધી લે છે અને પોતે જ માલિક બની જાય છે. જો આત્માની શ્રદ્ધા થાય તો એ આત્મામાં અભેદતા ધારણ કરે નહીં, એ સ્વયં આત્માનો કબજો કરી લે છે. સોગાની જગ્યાએ આત્માનો કબજો કરી લે છે, પોતે માલિક થઈ જાય છે. પછી ભાઈ એમ કોઈ માલિક થવામાં માલિકને માલિકીની ચીજ એમ જુદું એટલું જુદું રહેતું નથી, એમાં જુદા પણ લાગે છે, એ શબ્દ ઓછો પડે છે, એવો કબજો કરી લે છે. એમ પર ઉપર શ્રદ્ધા જાય છે ત્યારે એનો કબજો કરવા જાય છે, કબજો કરી શકતો નથી, પણ પરિણતિ એવી થયા કરે છે. એટલે એને ત્યાંથી આત્મભાવ અને આત્માનો બોધ એ અંદર ઉતરવા માટે એક મોટો પ્રતિબંધ થઈ પડે છે. ઉલટી પરિણતિ, આત્માનો બોધ બહારમાં મળવા છતાં પણ એ ઉપદેશ અંદર ઉતરવામાં પ્રતિબંધક છે, અવરોધક છે. દરવાજો બંધ રાખે છે, નહીં અંદર જવા દો. હા, એ તો કબજો લઈને અનુભવ, કબજો લીધાનો જ અનુભવ કરે છે, પણ કબજો લઈ શકતો નહીં હોવાથી એના અનુભવને ખોટો, જૂઠો, મિથ્યા કહેવામાં આવે છે, અને એની પરિણતિને મિથ્યાત્વની પરિણતિ કહેવામાં આવે છે. કેમ કે લઈ તો શકતો નથી, પણ અનુભવ એવો કરે છે, ભાવ એવો જ કરે છે. વિધિમાં તો એવું છે કે થોડો ઉપયોગ એટલો સૂક્ષ્મ થાય, જ્ઞાન એટલું સૂક્ષ્મ થાય તો સમજી શકે કે જે પરિણામના રસને પકડી શકે. આમાં શું છે, પરિણતિ છે ત્યાં રસ છે અને બાકી રસ નથી. કોઈ વાર આત્માની વાત કરે તો ઉપયોગને પરિણતિનો પાછો મૈત્રી થાય છે. જ્ઞાની આત્માની વાત કરે, આત્મા જ્ઞાનાનંદ, નિર્મળાનંદ, નિત્યાનંદ, તો ત્યાં એ પરિણતિની સાથે ઉપયોગની મૈત્રી ચાલે છે, ભાવના વિશેષ થાય છે. પણ ક્યાં રસ જાય છે ને ક્યાં નથી રસ જતો એ રસ પકડતા આવડે છે જીવને. બીજા જીવનો રસ પકડે છે કે નહીં, વિભાવ રસ પકડે છે કે નહીં, ભાઈ આનો આનો આને આને આ રસ છે, આને આ રસ છે, આને આ રસ છે, આને આ રસ છે. કોઈને ખાવાનો રસ છે, કોઈને સંગીતનો રસ છે, કોઈને બહાર હરવા ફરવાનો રસ છે. પંચેન્દ્રિયના વિષયમાં જુદા જુદા રસ હોય છે કે નહીં? ભાઈ આપણને તો એ ખાવા સિવાય પછી બીજો કાંઈ શોખ નહીં, બીજું મળે ન મળે, અગવડ સગવડ હોય કાંઈ નહીં, બસ માણું સરખું હોય એટલે ભગવાન મળ્યા એમ કહી દે, એમ નથી હોતા માણસ. તો એનો અર્થ શું છે કે એનો રસ ત્યાં તો બીજાના રસને ઓળખી શકે છે કે નથી ઓળખી શકતો? એના માટે એને શું 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 તૈયારી કરી છે કે એ સંબંધીનો એનો અભ્યાસ છે. વિભાવ રસને સમજી શકવાનો અભ્યાસ છે, એમ સ્વભાવ રસને સમજવાનો અભ્યાસ એની પાસે હોવો જોઈએ. એ દ્રષ્ટિકોણને લંબાવે, એ દ્રષ્ટિકોણ પૂર્વક અવલોકન કરે, એ અવલોકનનો વારંવાર અભ્યાસ ચાલે તો એ સમજાય છે. દરેક વાત અભ્યાસે સહેલી છે અને અણઅભ્યાસે અઘરી છે. 10 વર્ષની દીકરી માટે રોટલી બનાવવી સહેલી છે અને 75 વર્ષના બુઢ્ઢા માટે રોટલી બનાવવી અઘરી છે. રોટલી બનાવવી અઘરી નથી અને સહેલી નથી. અભ્યાસે સહેલી છે અને અણઅભ્યાસે અઘરી છે. એ વિશેષણ અભ્યાસને લઈને લાગુ પડે છે. એનો અભ્યાસ જોઈએ. દરેક જગ્યાએ સ્વભાવ પકડવાનો અભ્યાસ જોઈએ. એક સ્વભાવનો દૃષ્ટિકોણ કામ કરતો થાય જ્ઞાનની અંદર, કે દરેક જગ્યાએ સ્વભાવ પકડે કે આનો સ્વભાવ શું, આનો સ્વભાવ શું, આનો સ્વભાવ શું, સ્વભાવ શું, આના ઉપર જાય તો સ્વભાવને પકડી શકે છે. બરાબર, સીધી વાત છે. અને પ્રયોજન હોય ત્યાં બરાબર પકડે છે. કોઈ મિનિસ્ટર પાસે કામ કઢાવવું હોય તો એના સંબંધીઓને, એના પ્રાઇવેટ સેક્રેટરીને શું સાહેબનો સ્વભાવ કેવો છે, જરા વાત કરવાની ખબર પડે. અમે સીધી વાત કરવા જઈને કંઈક ઉલટું પડે, તમારું કામ બગડી જાય. તો એનું કામ સાધવા માટે આટલી બધી તૈયારી કરે પહેલે કે આ માણસ કયા સ્વભાવનો છે, એની હારે કઈ રીતે વાત કરવી ઠીક, તો ત્યાં બધું આવડે છે કે નહીં. અહીંયા પોતાનું પ્રયોજન સિદ્ધ કરવું છે તો એને પરિણતિરૂપ સ્વભાવ અને સ્વભાવરૂપ પરિણતિ છે એને સમજવાનો, એને જિજ્ઞાસા હોવી જોઈએ. ઠીક, સીધો આવા સવાલી ઉત્તરી છે કે એની તૈયારી, એની એની ક્ષમતા પ્રાપ્ત કરવા માટે એની જિજ્ઞાસા હોવી જોઈએ. કોઈ પણ વિષયને જાણવું, સમજવાની, ઓળખવાની પૂર્વ તૈયારીમાં જિજ્ઞાસા એકમાત્ર સાધન છે. જેટલી જિજ્ઞાસા તીવ્ર એટલું એ કાર્યની સફળતા. આ સીધી વાત છે. જ્ઞાનીની પરિણતિ ઓળખવા માટે કેવી તૈયારી હોવી જોઈએ કે એ જ્ઞાનીને ઓળખવા માટે એની જિજ્ઞાસા કેટલી છે? જેટલી જિજ્ઞાસા એટલું ઓળખવું સહેલું. કેમ કે જિજ્ઞાસા જ્ઞાનમાં અવકાશ કરે છે. આમ તો શું છે, જ્ઞાનમાં અનેક ચીજ અને ઇષ્ટ અનિષ્ટપણાનો કચરો એટલો ભેગો કર્યો છે કે નિર્મળ પદાર્થને ઓળખવા અને સમજવાનો અવકાશ થવાની જરૂર છે. અને એ અવકાશ જિજ્ઞાસાથી ઉત્પન્ન થાય છે. એટલે જિજ્ઞાસાને જે સ્થાન આપવામાં આવે છે મુમુક્ષુની ભૂમિકામાં, એનું કારણ એ છે. એ જિજ્ઞાસા અવકાશ કરે છે. જિજ્ઞાસા ભાવને લઈને જ્ઞાનમાં અવકાશ ઉત્પન્ન થાય છે. એટલે એની જિજ્ઞાસા એને થાય. જેટલી જિજ્ઞાસા તીવ્ર એટલું એને જે કામ કરવું છે એ સહેલું. આ સીધી વાત છે. અને આમાં બીજો ન્યાય કે દ્રષ્ટાંત આપવાની જરૂર નથી, એટલું બધું આ પ્રેક્ટિકલ વિષય છે. અહીંયા કહે છે જી, હા, ઉલટી સુલટી જ આવી છે. જ્ઞાનીની પરિણતિ અને અજ્ઞાનીની પરિણતિની જાત ઉલટી છે. જ્ઞાનીની પરિણતિ સ્વભાવ જાતિની છે, અજ્ઞાનીની પરિણતિ વિભાવ જાતિની છે. ભાઈ ઉલટી સુલટી છે. એટલે કહે છે કે જ્ઞાનીને શુભ ભાવો આવે, પણ અંદર એકલાપણાની પ્રતીતિ રૂપ હું એકલો છું એવી શ્રદ્ધા અને એ રૂપ અનંત ગુણની પરિણતિ નિરંતર બની રહે છે. શુદ્ધ શ્રદ્ધા છે, અખંડ અખંડની અખંડ શ્રદ્ધા છે. હું એકલો અખંડ અખંડ એક સ્વરૂપે છું એની અખંડ શ્રદ્ધા છે અને પરિણતિ પણ એ રૂપ થઈ છે એવી નિરંતર પરિણતિ છે. અને એ પરિણતિ એમનું સ્વરૂપ છે, એમની ગુણ દશા છે, એમની ધર્મ દશા છે, એમની માર્ગ દશા છે. અને એમની પરિણતિ જોઈને એમને વંદન કરવામાં આવે છે.
વાદિદેવ શ્રીમંત ભગવાન જય પરમ કૃપાળુ.